सहयात्रियों, प्रयास सोमवारे साधनाना प्रच्छन्न भयस्थानो ए विषयने लईने आपणे बे भयस्थानोनी चर्चा करी हती, एक ध्यान अने बीजू कर्म। આજે બીજા બે ભયસ્થાનોની ચર્ચા કરવાની ધારણા છે। એમાંનું પહેલું ભયસ્થાન છે વાચન, અધ્યયન। આ ચર્ચા કરતા પહેલા એક બે સ્પષ્ટતા કરી દઉં, એમપી પંડિત, કેવી શેખા વગેરે કે જેઓ માતાજી અને શ્રી અરવિંદના ભાષ્યકારો છે, એ ઉપરાંત જેમનો વ્યવસાય અધ્યાપનનો અથવા સંશોધનનો છે અથવા એવા પ્રકારનો છે, એમને માટે આ ચર્ચા નથી। એવી જ રીતે જે સાધકો ચેતનાની એવી ઊંચી ભૂમિકાએ પહોંચ્યા છે કે તેઓ કંઈ પણ નવા છે અથવા ગમે તેવા છે, તો પણ ચેતનાની એવી જ ઊંચી ભૂમિકાએ રહી શકે, એમને પણ આ ચર્ચા જાજી લાગુ પડશે નહીં। પરંતુ સામાન્ય સાધકો માટે એમને ધ્યાનમાં રાખી અને આપણે આ મુદ્દાની ચર્ચા કરીએ છીએ। સામાન્ય સાંસારિક જીવનમાં વાચન અધ્યયનનો બહુ મોટો મહિમા છે। અધ્યયન જેટલું ઊંડું અને જેટલું વ્યાપક એટલો એ વ્યક્તિનો આદર વધારે, પ્રાચીન કાળમાં એને માટે બહુશ્રુત અને આધુનિક કાળમાં બહુ પઠિત વિદ્વાન એવા આદરવાચક શબ્દો વપરાય છે। અને એ બધું યોગ્ય પણ છે, કેમ કે આ છેલ્લી સદીમાં, 20મી સદીમાં જ્યારે માહિતીપ્રદ જ્ઞાનનો વિસ્ફોટ થયો છે, એ વખતે એ જ્ઞાનમાંથી થોડુંક લઈ અને સમાજને વિતરણ કરનારાઓની ખૂબ જરૂર છે, એ જરૂરને આ લોકો પૂરી પાડે છે। પરંતુ કોઈ પણ વ્યક્તિ સાધનામાં પ્રવેશે અને ગંભીરતાપૂર્વક સાધનાની શરૂઆત કરે, ત્યાર પછી વાચનનો પ્રકાર અને વાચનનું પ્રમાણ બંનેમાં પરિવર્તન આવવું જ જોઈએ। દાખલા તરીકે ગંભીર રીતે સાધનાની શરૂઆત કર્યા પછી સવારના પહોરમાં 2-3-4 છાપા કે 1-2 સામયિકો માં કલાકો સુધી ડૂબી જઈ શકાય નહીં. કે તેની ઉશ્કેરાટ ભરી ચર્ચા કરી શકાય નહીં. આપ કદાચ જાણતા હશો કે આશ્રમના આરંભ કાળમાં આશ્રમમાં 2-3 છાપા આવતા અને તે વખતના મુઠ્ઠીભર સાધકો, શ્રી નિરોદવરના શબ્દો વાપરીએ તો તે યુઝ ટુ ફિસ્ટ અપોન ધેમ, છાપાઓની મિજબાની ઉડાવતા, પરસ્પર ચર્ચાઓ અને સાંજના વાર્તાલાપો દરમિયાન શ્રી અરવિંદ સાથે પણ રાજકારણ વગેરેની ચર્ચા. માતાજીએ થોડો વખત આ ચલાવી લીધું, પણ એક વાર ત્યાં જઈ અને છાપા ઉપર મોટા અક્ષરે ફલસ્વરૂપ એમ લખી દીધું. યોગી શ્રી કૃષ્ણ પ્રેમ એમના આશ્રમમાં છાપું મંગાવતા નહીં, અને એ સંદર્ભમાં દિલીપકુમાર રોયને એમણે લખેલા એક પત્રમાં તેઓ કહે છે કે સ્થળ અને કાળની દ્રષ્ટિએ અનંત એવા આ વિશ્વમાં એક બોમ્બ અહીં પડ્યો કે ત્યાં, એની માહિતી મળી કે ન મળી, એનાથી શું મોટો ફેર પડવાનો છે. મૂળ વસ્તુ એ છે કે પ્રાતઃ કાળે તો પ્રાતઃ સ્મરામિ બુદ્ધિ સંસ્ફુરદાત્મ તત્ત્વમ, પ્રાતઃ કાળે હૃદયમાં સ્ફુરતા આત્મતત્વને હું સ્મરું છું એવી ચેતનાની અવસ્થા હોવી જોઈએ. એને બદલે અછાતાઓને કારણે ભ્રષ્ટાચાર, કૌભાંડ, હિંસા, બળાત્કાર અને લાલુ પ્રસાદ જેવી વ્યક્તિઓનું સ્મરણ ચેતનામાં થાય અને એને કારણે ચેતના ખરડાતી હોય છે. એ શક્ય હોય તો સાધક નક્કી કરે કે પોતે છાપું નહીં વાંચે. પણ કદાચ કોઈને એમ થાય કે આશ્રમની વાત જુદી, આપણે સંસારમાં રહીએ છીએ અને સાધના કરીએ છીએ, તો એ શંકા તો એ પ્રશ્ન તો બરાબર છે. એટલે એક સામાન્ય જાણકારી માટે, જનરલ અવેરનેસ ઓફ વોટ ઇઝ ગોઈંગ ઓન અરાઉન્ડ અસ, એ ખાતર શક્ય હોય તો સવાર સિવાયના સમયે 10-15 મિનિટ અક્ષુબ્ધ રહી અને છાપું વાંચી જાય તો એ કદાચ પૂરતું ગણાય. નહીં તો આ પ્રકારનું વાંચન, કારણ કે આખી દુનિયા વાંચતી હોય છે એમાં શું વાંધો છે? સાધકને એવું લાગે નહીં કે પોતે કશું ખોટું કરી રહ્યો છે અને એને કારણે એ પ્રચ્છન્ન ભયસ્થાન બની જાય છે. અને એવી જ રીતે લલિત સાહિત્યનું વાંચન પણ સાધક માટે પ્રચ્છન્ન ભયસ્થાન બની શકે, કેમ કે મોટાભાગનું લલિત સાહિત્ય એનું મૂળ, એનું આદિ સ્રોત છે પ્રાણ અને એના તીવ્ર ભાવો, એની પેશન્સ. એને કવિ કે લેખકે શબ્દબદ્ધ કરી હોય છે. બહુ બોલતો તેના બુદ્ધિએ જે કઈ થોડુંક અપૂર્ણ ચિંતન કર્યું હોય છે એનું પ્રતિબિંબ પડ્યું હોય છે. બહુ જ ઓછું લલિત સાહિત્ય એ સાયકિક અથવા સ્પિરિચ્યુઅલ સોર્સમાંથી આવતું હોય. અને આ પ્રકારનું સાહિત્ય વાચકની ચેતનાને આ મનના તીવ્ર ભાવોમાં ખેંચી જાય, પ્રાણના તીવ્ર ભાવોમાં, અને પ્રાણ અને મનની ભૂમિકાથી આગળ વધવાના, અને સાધનામાં આ બંનેની ઉપર જવાનું છે અને પેલે પાર જવાનું છે. એટલે લલિત સાહિત્ય પણ ક્રમશઃ ઓછું કરી અને શક્ય હોય તો બંધ થવું જોઈએ. આ સંદર્ભમાં હુતાબેનનું ઉદાહરણ કદાચ તમારામાંથી કેટલાક જાણતા હશો. એકવાર રાત્રે તેઓ એક હોરર હોરર નોવેલ મોડે સુધી વાંચ્યા પછી સૂઈ ગયા. આખી રાત દુઃસ્વપ્ન ચાલ્યા. સવારના થાકેલા ઉઠ્યા અને રાત્રે જે કંઈ અનુભવો થયા હતા એ માતાજીને લખી મોકલ્યા. માતાજીએ એમને જણાવ્યું કે તું રાત્રે પ્રાણની દુનિયામાં ચાલી ગયા અને એ અસર પોતાની ચેતના ઉપર થયેલી એ અસર હિંસતા માતાજીને થોડો સમય લાગ્યો હતો. આ પ્રકારના વાચનને બદલે જો સાધક માત્ર જિજ્ઞાસાથી યોગ તરફ આવ્યો હોય, શ્રદ્ધા બંધાઈ ન હોય, તો એ શ્રદ્ધા બંધાય એટલે માટે, અથવા તો શ્રદ્ધાપૂર્વક આવ્યો હોય. પણ દરેક સાધકની બાબતમાં આરંભકાળની શ્રદ્ધા ડગમગતી હોય છે. એવી ડગમગતી શ્રદ્ધાને સ્થિર કરવા, દૃઢ કરવા, મજબૂત કરવા માટે સાધકે આધ્યાત્મિક પ્રકારનું વાંચન કરવું જોઈએ. જે વ્યક્તિઓ સાર્વત્રિક રીતે સંત મહાત્મા તરીકે સ્વીકારાઈ હોય, અવતાર કે વિભૂતિ તરીકે સ્વીકારાઈ હોય, જેને વિશે કોઈ વિવાદ ન હોય, એવી વ્યક્તિઓ શ્રી અરવિંદ કે માતાજી, રામકૃષ્ણ પરમહંસ કે વિવેકાનંદ, રમણ મહર્ષિ કે સ્વામી રામદાસ કે મા આનંદમય કે પૂજ્ય મોટા, એમના જીવન ચરિત્રો અને ઉપદેશોનું વાચન અધ્યયન આ પ્રકારનું વાચન એ એક પ્રકારનો માનસિક સત્સંગ છે. અને કેટલીક વાર સાધકને જે માર્ગે જવાનું હોય છે એ માર્ગનો નકશો આ વાચન દ્વારા સાધકના માનસ ચક્ષુ સામે આવી જતો હોય છે. જેમને પ્રાચીન સાહિત્ય રામાયણ મહાભારત કે પુરાણોમાં શ્રદ્ધા હોય તો એમાં વર્ણવેલા પરમ ભાગવતોનું ચરિત્ર કે એમનો ઉપદેશ એ પણ વાંચી શકે, એમાંથી પ્રેરણા મેળવી શકે. અને સાધક જો એટલો તૈયાર હોય કે એટલો સદભાગી હોય કે ભગવાનની એના ઉપર એટલી કૃપા હોય કે એના જીવનમાં ગુરુ આવ્યા હોય તો ગુરુદેવના ચરિત્રનું વાચન અધ્યયન અને એમના ઉપદેશોનું થોડુંક વધારે સીમિત કરી શકે. કેમ કે કોઈ પણ સાક્ષાત્કારીના શબ્દોમાં એમની ચેતના એમની આધ્યાત્મિક શક્તિ ભરપૂર પ્રમાણમાં ભરેલી હોય છે અને એમ જ્યારે અધ્યયન કરવામાં આવે અને વાંચવામાં આવે શ્રદ્ધાપૂર્વક ભક્તિપૂર્વક ત્યારે એ શક્તિ એ સાધકની ચેતના ઉપર સક્રિય થતી હોય છે. ફોર્સ ઇન એક્શન માતાજી કહે છે. તો એ રીતે પણ સાધક વાચન દ્વારા સાધનામાં પ્રગટ કરી શકે. પરંતુ આ પ્રકારના આધ્યાત્મિક વાચન અથવા ગુરુદેવના જીવન કે ઉપદેશોનું અધ્યયન એમાં પણ જો વલણ ખોટું રાખવામાં આવે, આપણે શરૂઆતમાં જ કહ્યું હતું કે આ બધી વસ્તુઓ ઉપકારક છે પણ અપૂરતી સમજણને કારણે કે ખોટા વલણને કારણે એ પ્રચંડ ભયસ્થાનો બની રહે છે, તો ધાર્મિક કે આધ્યાત્મિક વાચનમાં પણ જો વલણ બરાબર ન રાખે, અભિગમ બરાબર ન રાખે, તો આની આ જ વસ્તુ એ ભયસ્થાન બનીને ઉભી રહે. વાચનના બે ત્રણ ભયસ્થાનો, મુખ્ય ભયસ્થાનો બતાવી દો. ઘણી બધી વાર કોઈ સંપ્રદાયમાં હોય તો એ સંપ્રદાય, કોઈ વિચારધારામાં હોય તો વિચારધારા. મારો જ સંપ્રદાય સાચો, મારા જ ગુરુની વિચારધારા બરાબર, એ જ ઉત્કૃષ્ટ અને બાકીની વિચારધારાઓ, બાકીના ગુરુઓ અને એમના ઉપદેશો, બાકીના ધર્મો અને સંપ્રદાયો ખોટા અથવા નિકૃષ્ટ. ડગલા બંધ સાધકો વત્તા ઓછા પ્રમાણમાં આ પ્રકારનું વલણ સભાન કે અભાન પડે ધરાવતા હોય. એને કારણે બીજાઓ તરફ અણગમું અને એ મતાંધતાને કારણે કેટલીક વાર અન્ય સંપ્રદાયો ધર્મો તરફ ધિક્કાર સુધીનું વલણ. એટલે આમ જ્યારે થાય ત્યારે અધ્યાત્મના યોગના મૂળમાં કુઠારઘાત થાય. કેમ કે સાચો યોગ કે સાચું અધ્યાત્મ એ સર્વવ્યાપી પ્રેમનો વિકાસ કરે. અને જો કશું વિકાર તરફ જતું હોય તો પાયામાંથી એ ખોટું છે. એવી જ રીતે બીજા ઉતરતા ને આપણે ચડ્યા હતા આપણા ગુરુને, ખાસ કરીને શ્રેણી અને મધરના અનુયાયીઓમાં ને વિશે આવી એક જનરલ કમ્પ્લેન્ટ છે કે હાઈપ્રો એટીટ્યુડ રાખીને લોકો વર્તે છે અને એમાં તથ્ય પણ છે. આપણને આપણા ગુરુદેવની વાણી ગમે એટલી ઉત્કૃષ્ટ લાગતી અને છે, પણ કે આપણે સમજી અને બેસી રહીએ અને બીજા ગુરુઓની વાણી, કારણ કે પ્રત્યેક ગુરુની વાણીનો સોર્સ તો પરમાત્મા છે, એક જ સોર્સમાંથી આવે છે. એમાં પણ એમની રીતનું સત્ય હોઈ શકે. એટલે બહુ બહુ તો મીરાએ લીધેલો અભિગમ આપણે લઈ શકીએ, મેરે તો ગેરગર્ભો, મારે માટે આ, બીજા માટે બીજું સત્ય હોઈ શકે, એમાં પણ સત્ય હોઈ શકે. એટલી ઉદારતા, એટલી વ્યાપકતા રહેવી જોઈએ, નહીં તો આ વાચન જબરજસ્ત મોટું વયસ્થાન બનીને ઊભું રહે, આખી જિંદગી માણસ આધ્યાત્મિક વાચન કરે અને છતાંય કશી પ્રગતિ એ વાચન દ્વારા ન થાય. વાચનનું એક બીજું ભયસ્થાન, ઘણી બધી વાર આ ધાર્મિક કે આધ્યાત્મિક ગ્રંથોનું અથવા શાસ્ત્રોનું, શાસ્ત્ર એટલે સાક્ષાત્કારની વાણી બહુ બ્રોડલી કહીએ તો, એ શાસ્ત્રનું અધ્યયન માત્ર બૌદ્ધિક કક્ષા પૂરતું જ મર્યાદિત છે. એનો બૌદ્ધિક ક્રાસ જબરજસ્ત હોય પણ દેટ ઇઝ નોટ ટ્રાન્સલેટેડ ઇન ટુ એક્શન, ઇન ટુ બિહેવિયર, ઇન ટુ પ્રેક્ટિસ. એ અધ્યયન આચારમાં, વ્યવહારમાં, વર્તનમાં ઉતરતું નથી, પ્રતિફલિત થતું નથી. અને જો આવું થાય તો એ વાચન બુદ્ધિનો કે મનનો ગમે એટલો વિકાસ ભલે કરતું હોય એમ છતાં સાધનાની દ્રષ્ટિએ એ વાચનનું પરિણામ શૂન્ય છે. આચાર પ્રથમો ધર્મ, આચાર એ પહેલો ધર્મ છે. અને ટુ નો ઇઝ ટુ બી, એમ જ અંગ્રેજીમાં કહેવાય છે, હોવું એટલે થવું, આચારમાં આવવું જ છે, નહીં તો મોટું ભયસ્થાન બને અને સાધકને જાણ નથી થતી એની માટે પ્રચ્છન્ન બને. વાચન અથવા અધ્યયન ત્રીજું ભયસ્થાન બતાવે. ઘણી બધી વાર શાસ્ત્રોનું અધ્યયન બીજાઓના ને પ્રભાવિત કરવા માટે અથવા બીજે પ્રાચીન કાળમાં ખાસ આતર બીજાઓના મતનું ખંડન કરવા માટે કરવામાં, એક મોટું વયસ, આનો અર્થ એમ કે પોતાનો અહમ પુષ્ટ કરવા માટે એ વાચન કરવામાં આવે, અધ્યયન કરવામાં આવે. મેં એવા માણસો જોયા છે કે જે લોકો બીજાઓ ઉપર પ્રભાવ પાડવા માટે શ્રી અરવિંદ કે માતાજીના વાક્યોને ગોખતા હોય. જુઓ, મનમાં એની ચરવણા કરવા માટે એ કંઠસ્થ કરવું એ એક વાત છે, અને બીજાને પ્રભાવિત કરવા માટે કરવું એ સાવ જુદી વસ્તુ છે. એક ઉદાહરણ આપું. મારા એક મિત્ર સંસ્કૃતના મોટા વિદ્વાન, હજારો સંસ્કૃત શ્લોકો મળે. એકવાર ગુરુભાઈઓ સાથે એમના ગુરુના ધામ વૃંદાવનમાં ગયા. ગુરુને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને પછી ગુરુ વંદનાના એક પછી એક શ્લોકો બોલવાની અમે શરૂઆત કરી. સાક્ષાત્કારી વ્યક્તિઓ આપણને આર પાર જોતા હોય છે. એક કે બે મિનિટ ગુરુએ એમને સહન કર્યા અને પછી વચ્ચેથી કાપી અને કહ્યું, પંડિતાઈ મત દેખાઓ, સિર્ફ રાધે રાધે કહો. એક ત્યાંનો મંત્ર તો આપણ અધ્યયનનું એક મોટું વહેસ્થાન. પાચનના સંદર્ભમાં છેલ્લી એક વાત કરી રહીએ કે જેમ જેમ સાધનામાં સાધક આગળ વધતો જાય તેમ તેમ વાચનનું પ્રમાણ ક્રમશઃ ઘટતું જવું જોઈએ અને એક તબક્કો એવો આવી શકે કે જ્યારે વાચન સદંતર બંધ થઈ જાય. વિનોબાએ છેક ઉત્તરાવસ્થામાં આટલા મોટા વિદ્વાન હતા, માત્ર એક ડિક્શનરી એમની પાસે રહેવા દીધી હતી, એ સિવાય બધા ગ્રંથોને તિલાંજલિ આપી દીધી હતી. કિતાબે ડાલ પાણી મેં એમ જે કહ્યું છે, કેમ કે આ વાચન પણ એક બહારનું અવલંબન છે, બહારનો ટેકો છે, સારો ટેકો છે પણ ટેકો છે, અને છેવટે બહારના બધા જ ટેકાને લઈ લેવાના છે, દૂર કરવાના છે અને ચેતનાને અંદર લઈ જવાની છે. માટે પ્રગટ એડવાન્સ સ્ટેજમાં વાચન લગભગ બનતો. આટલી વાત થઈ વાચનના સંદર્ભમાં. હવે બીજું ભય સ્થાન લઈએ. એ ભય સ્થાન છે જપ, મંત્ર જપ. માત્ર ભારતના જ નહીં, બધા જ ધર્મોમાં ને બધા જ સંપ્રદાયોમાં ઓછે વત્તે અંશે જપનો એક મોટા સાધન તરીકે, સાક્ષાત્કારના મોટા સાધન તરીકે ઉપયોગ કરવામાં આવ્યો છે ને આવી રહ્યો છે. ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણે પોતાની વિભૂતિઓ વર્ણવતી વખતે યજ્ઞાનામ જપયજ્ઞોસ્મિ, યજ્ઞોમાં હું જપયજ્ઞ છું એમ કહી અને જપનો ભારે મહિમા કર્યો છે. ખુદ શ્રી અરવિંદ કારાવાસમાં હતા ત્યારે કેટલોક સમય એમણે ઉપનિષદના કેટલાક મહાવાક્યો લઈ અને એનો જપ કર્યો હતો. ઓમ નમો ભગવતે એ માતાજીનો મંત્ર હતો અને એનો નિરંતર જપ એ કરતા હતા. એમણે એક જગ્યાએ સ્પષ્ટ કહ્યું છે કે જ્યારે હું પ્રવૃત્તિમાં વ્યસ્ત હોઉં છું ત્યારે પણ મારા મનની પશ્ચાત ભૂમિકામાં આ જપ ચાલતો હોય છે. પૂજ્ય મોટા સ્વામી રામદાસ અને બીજા ઢગલાબંધ સંતો કેવળ જપનો આધાર લઈ અને છેક સાક્ષાત્કાર સુધી પહોંચ્યા છે. તો આ જપ અથવા મંત્ર એ શું છે ખરેખર? એનું સ્વરૂપ શું છે? યોગ સૂત્રોના રચયિતા મહામુનિ પતંજલિએ એના યોગ સૂત્રમાં એક જગ્યાએ કહ્યું છે, તજ્જપઃ તદર્થ ભાવનમ. જપ એ છે કે જેમાં એના અર્થનું ભાવન કરવામાં આવે, તદર્થ ભાવનમ. ભાવન અથવા ભાવના શબ્દ આયુર્વેદમાં પુષ્કળ વપરાય છે. ઔષધને ભાવના આપવી એટલે એને ઘૂંટવું, વસવું. જેમ એને ઘૂંટતા જાઓ, જેમ ભાવના આપતા જાઓ, એમ એની પોટન્સી, એની તાકાત વધતી જાય. એમ અહીં પણ અર્થને મનમાં આપણી ચેતનામાં ઘૂંટવાનું છે, એનું ભાવન કરવાનું છે, એની ચરણા કરવાની છે. પાંચ પતંજલિ મુનિ કહે છે કે એને જપ કહેવાય. મંત્ર શબ્દને પણ વિપત્તિથી જો સમજીએ તો છેવટે આ જ અર્થ આવીને ઊભો રહે છે. મનનાથ ત્રાયતે ઇતિ મંત્રઃ. મનન કરવાથી જે રક્ષણ કરે છે સાધક, મનન કરનાર, તે મંત્ર છે. અને રક્ષણ એટલે પ્રાચીન પરિભાષા વાપરીએ તો આ જન્મ મરણના ભયાનક ફેરાઓમાંથી રક્ષણ, અને શ્રી અરવિંદ અને માતાજીની પરિભાષા વાપરીએ તો આ પ્રકૃતિના બંધનમાંથી છુટકારા રૂપી રક્ષણ. તો અહીંયા પણ મનન ઉપર ભાર છે, મનન કરવાથી જે રક્ષણ. હવે મોટા ભાગના સાધકો કોઈ પણ મંત્ર નો જાપ કરે છે ત્યારે એના અર્થનું મનન કે ભાવન કરતા હોતા નથી. જો કોઈ પણ મંત્ર એ છેવટે તો ભગવાનનું શબ્દ સ્વરૂપ છે, શબ્દ બ્રહ્મ છે, એટલે મંત્રનો જપ થાય ત્યારે ભગવાનના સ્વરૂપનું ભાવન મનન ચાલવું જોઈએ. પણ આવું થતું નથી, અને એ કારણસર મોટાભાગના સાધકો મંત્ર યાંત્રિક રીતે જપે છે. એ કારણસર મંત્ર અથવા જપ એ પ્રચ્છન્ન ભયસ્થાન બનીને ઊભું રહેશે. સાધકને એમ લાગે કે હું રોજ કલાકોના કલાકો મંત્ર જાપ કરું છું. એનું પરિણામ તદ્દન શૂન્ય તો આપણે નહીં કહીએ પણ નહીં બતાવે. અને આ એક ભ્રાંતિમાં એ રહ્યા જ કરે છે કે મારી મજાની સાધના ચાલે છે. શ્રી અરવિંદ પણ સ્પષ્ટ કહ્યું છે મંત્રના સંદર્ભમાં, જપના સંદર્ભમાં, ડન મિકેનિકલી એઝ અ સ્ટ્રિક્ટ ડિસિપ્લિન tends to be ineffective. જો મંત્ર જપ યાંત્રિક રીતે કરવામાં આવે, એક કડક શિસ્ત રૂપે કરવામાં આવે, તો આ જપ બિન અસરકારક થવાનું વલણ ધરાવે છે. જેમ કશું એસર્ટ કરીને કરતા નહોતા એટલે ટેન્સ ટુ બી એમની શૈલીમાં અમે મૂક્યું છે. કબીરજીએ આ વાત ના જાણીતા પદમાં આ રીતે મૂકી છે. માલા તો કરમે ફિરે, જીભ ફિરે મુખમાહી, મન વાતો ચહુદિશી ફિરે, એ તો સુમિરન નાહી. માળા હાથમાં ફરે, જીભ મામા ફરે, મન ચારે દિશામાં ફરે, ભાઈ આ નામ સ્મરણ નથી. આ રીતે જપ મંત્ર જપ એ પ્રચ્છન્ન ભય સ્થાન બની રહેશે. સમય લગભગ આપણો પૂરો થયો છે.